તારીખ 25/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 58.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ચોથો અધિકાર. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના સ્વરૂપનું નિરૂપણ કરતો આ અધિકાર છે. મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ ચાલી ગયું. મિથ્યા ચારિત્રનું સ્વરૂપ વર્ણવે છે. 96મા પાને પહેલા પેરેગ્રાફ છે. પ્રશ્ન તો એ ઉઠાયો છે કે શરીરની અવસ્થા અથવા બીજા બાહ્ય પદાર્થો છે તેમાં તો ઈષ્ટ અનિષ્ટ માનવાનું પ્રયોજન તો ભાસતું નથી, અને છતાં ઈષ્ટ અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી. શું વાત લીધી છે કે રાગ દ્વેષ થવાનું કારણ શું છે કે ઈષ્ટ અનિષ્ટ પણ પદાર્થને વિશે માની રાખ્યું છે. તે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નહીં હોવા છતાં માન્યતા વિપરીત હોવાથી રાગ દ્વેષ થયા વિના રહી શકે નહીં. રાગ દ્વેષની ઉત્પત્તિ બંધ જ ન કરી શકાય. કેમ કે ઈષ્ટ અનિષ્ટ પણ માનવાનો એટલે એ માન્યતાને લઈને છેલ્લે એ કહ્યું એ પ્રમાણે પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતા ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થવી તે અભિપ્રાય દર્શાવે છે. જેવી માન્યતા હોય એવો અભિપ્રાય હોય, અભિપ્રાય અને માન્યતાને સીધો સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક રાગ દ્વેષ રૂપ પરિણમન થાય છે અને તેનું નામ મિથ્યા ચારિત્ર જાણવું. મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સહિત રાગ દ્વેષ છે માટે મિથ્યા ચારિત્ર કયા છે. જેને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન છે એના રાગ દ્વેષ અલ્પ છે એને મિથ્યા ચારિત્ર એવું નામ ન પામે. અચારિત્ર એને કહે પણ એને મિથ્યા ચારિત્ર કહેતા નથી. આત્માનું આચરણ નથી એમ કહેવાય રાગ દ્વેષ. જ્ઞાન દશામાં મોક્ષ માર્ગી જીવને રાગદ્વેષ અલ્પ છે શુભ શુભ ભાવ ગુણસ્થાન પ્રમાણે, તો તે આત્માનું આચરણ નથી. એટલે અચારિત્ર કહીએ એને. ચારિત્ર એટલે આત્માનું આચરણ, શુદ્ધ વિતરાગ ભાવ, સામ્ય ભાવ. પણ એને મિથ્યા ચારિત્ર ત્યાં ન કહેવાય. અહીંયા તો કલ્પના જ વિપરીત હોવાથી એ ચારિત્રને પણ મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. એટલું વિશેષ વળી એ રાગ દ્વેષના જ વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસક વેદ રૂપ કષાય ભાવ છે. આ જેટલા પ્રકારના વિભાવો છે તે તમામ વિભાવો રાગ દ્વેષના જ પેટા ભેદો છે. વિશેષો કહો કે પેટા ભેદ કહો. કેટલાક રાગના પેટામાં જાય છે, કેટલાક દ્વેષના પેટામાં જાય છે. એ બધા આ મિથ્યા ચારિત્રના જ ભેદ સમજવા. જ્યાં સુધી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે ત્યાં સુધી તે બધા મિથ્યા ચારિત્રના ભેદ સમજવા. એનું વર્ણન પહેલા જ કરી ગયા, આગળ એ વાત કરેલી છે બધા ભેદ સહિતની. એ મિથ્યા ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી શું કહ્યું એ મિથ્યા ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ. મોક્ષ માર્ગમાં એને અચારિત્ર કહે છે ત્યાં મિથ્યા ચારિત્ર એવું નામ ન પામે. અને જ્યાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી ત્યાં મિથ્યા ચારિત્ર પણ કહેવાય ને અચારિત્ર પણ કહેવાય, બંને કહેવાય. તથા એ પરિણામ મટતા નથી અથવા વિરક્ત નથી તેથી તેને અસંયમતા અસંયમ અથવા અવિરતિ પણ કહીએ છીએ. એ પરિણામ રક્ત પરિણામ હોવાથી અને વિરક્ત પરિણામ નહીં હોવાથી તેને અસંયમ અને અવિરતિપણના પરિણામ પણ કહેવામાં આવ્યા છે. કારણ કે આ તો મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે એટલે એને અસંયમનો અવિરતિ કહ્યા છે. એટલે એટલા માટે ચોખવટ કરી એમણે કે કોઈ જીવ બાહ્ય સંયમ પાળે છે, દીક્ષા લે છે, પણ એને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ સહિતના રાગ દ્વેષ છે તો એને અસંયમ અને અવિરતિ પણ કહીએ છીએ. ત્યાં એને સંયમનો ગુણસ્થાન લાગુ પડતો નથી. કારણ કે પાંચ ઇન્દ્રિયો અને મનના વિષયોમાં તથા પાંચ સ્થાવર અને એક ત્રસ્તની હિંસામાં સ્વચ્છંદપણું હોય, તેના ત્યાગરૂપ ભાવ ન થાય, એ જ અસંયમ અથવા બાર પ્રકારની અવિરતિ કહી છે, જે દરેક સામાન્ય જીવોને હોય છે. અહીંયા તો સામાન્ય જીવોનું કથન ચાલે છે કે મોક્ષ માર્ગમાં આવ્યા પહેલા મિથ્યા ચારિત્રમાં અસંયમ અને અવિરતિ પણ મનુષ્યોને અથવા સામાન્ય જીવોને હોય છે. કેમ કે ત્યાં ત્રસ્તની હિંસામાં સ્વચ્છંદપણું હોય. સ્વચ્છંદપણું હોય એટલે શું? ચાલે નહીં, આપણે શ્વાસ લઈએ એમાં હિંસા થાય, આપણે આહાર પાણી લઈએ એમાં હિંસા થાય, એમાં કઈ ચાલે એવું છે? થાય, બીજું શું કરીએ, તો થાય જ. એનું સ્વચ્છંદપણું છે જીવનું. શું? કેમ કે એને રોકવાના પરિણામ એની પાસે નથી, એટલે એને આગળ ખોલી નાખ્યો. આપણે કઈ પ્રતિબંધ શું કરીએ ભાઈ? ખાધા પીધા વિના આ બધું કઈ સંસાર વ્યવહાર વગર કઈ ચાલે એવું છે, અને એમાં હિંસા તો થાય જ તે, એનો બીજો કોઈ રસ્તો છે નહીં, માટે તો થાય. એ સ્વચ્છંદે કરે છે. શું? એ કર્તવ્ય નથી. એનો પણ કોઈ વ્યવસ્થિત ઉપાય વિચારવો જોઈએ અને એ વિચારને આદરવો જોઈએ. એમ લેવાને બદલે તો થાય એમ અભિપ્રાય જ ઉલટો કરી નાખે છે જીવ. એટલે એને સ્વચ્છંદ કયો છે અને તેના ત્યાગરૂપ ભાવ ન થાય, એ જ અસંયમ અથવા બાર પ્રકારની અવિરતિ કહી છે. કષાય ભાવ થતા જ એવા કાર્ય થાય છે, તેથી મિથ્યા ચારિત્રનું નામ અસંયમ અથવા અવિરતિ જાણવું. કષાય ભાવ થતા જ એ બધા કાર્યો થાય છે જે ઉપર કયા એવા પરિણામો, તેથી મિથ્યા ચરિત્ર ચારિત્રનું નામ અસંયમ પણ કહેવાનું અને એને અવિરતિ પણ કહે છે. વળી એ જ નામ અવ્રત પણ જાણવું અને એને જ અવ્રત કહેવામાં આવે છે. કારણ કે હિંસા, અનરત, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાપ કાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. એ પાંચે પ્રકારના પાપમાં પ્રવૃત્તિ થાય તેનું નામ અવ્રત છે અને એમાં રોકાય તેનું નામ વ્રત છે. અને તેનું મૂળ કારણ પ્રમત યોગ છે. પ્રમત યોગ છે એટલે પ્રમાદ સહિતનો યોગ છે. યોગ એટલે જોડાણ. જીવ પ્રમાદ સહિત જોડાય છે, પુરુષાર્થ રહિત થઈને જોડાય છે. પુરુષાર્થ સહિત નથી અને પુરુષાર્થ રહિત છે, માટે તેમાં પ્રમાદ છે. એ પ્રમાદ પ્રમત યોગ કષાયમય છે. એનું મૂળ કારણ પ્રમત યોગ છે. મન વચન કાયાના પરિણામોને કોઈ પણ જાતના પુરુષાર્થના કંટ્રોલ વિના સીધા એમને પરિણામ આવે છે, માટે એને અવિરત અને અસંયમ એમ કહેવામાં અને અવ્રત પણ કહેવામાં આવે છે. અને તે કષાયમય હોય છે, ભલે શાંત દેખાય તો પણ કષાય છે એની અંદર. આપણે એમાં પ્રમતપણું નથી આવ્યું ને, અપ્રમતપણું નથી આવ્યું, એટલે એનો એ પ્રમત યોગ છે. હા, બહારમાં ન દેખાય પણ અંદરમાં પુરુષાર્થનો અભાવ છે. આત્માના પુરુષાર્થનો અભાવ વર્તે છે. એનો પુરુષાર્થ ક્રિયામાં રોકાઈ ગયો, પુરુષાર્થ ક્રિયામાં રોકાઈ ગયો. ચાલતો નથી, જ્યાં કઈ કરી શકતો નથી ત્યાં કરવું છે. અને આધાર લીધો છે વર્તમાન પર્યાયનો, વર્તમાન ઉદય ભાવરૂપ પર્યાયનો. પર્યાય પછી કેવી? ઉદય ભાવરૂપ વિભાવક. વિભાવકની પર્યાય છે એ વિભાવ પર્યાયના આધારે અવલંબને એ બધી ક્રિયા ચાલે છે. આત્માના અવલંબને નહીં, શુદ્ધ આત્માના અવલંબને નહીં. માટે એને અવ્રત પણ કહેવામાં આવે છે ને મિથ્યા ચારિત્ર પણ એને કહેવામાં આવે છે. એ પ્રમત યોગ કષાયમય છે, તેથી મિથ્યા ચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. એ પ્રમાણે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કહ્યું, આ પ્રમાણે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કહ્યું. મૂળ એનું કારણ મિથ્યા માન્યતા અને મિથ્યા અભિપ્રાય, ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ, ઇષ્ટનિષ્ઠપણાની માન્યતા. એ પ્રમાણે સંસારી જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ પરિણમન અનાદિકાળથી છે. આવું પરિણમન જીવનું અનાદિકાળથી ચાલુ ને ચાલુ છે. જ્યાં સુધી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નથી પ્રગટ કર્યા ત્યાં સુધી આ ત્રણેય દશા એની અનાદિથી ચાલે છે. એવું પરિણમન એકેન્દ્રિયાદિથી અસંગની સુધી સર્વ જીવોને હોય છે. અને એકેન્દ્રથી અસંગનીમાં તો નિયમબદ્ધ, ત્યાં તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની ઉપસ્થિતિ હોય શકે જ નહીં, કેમ કે મન જ નથી અને વિચાર કરવાની શક્તિ નથી. પછી આગળની દશાનો તો પ્રશ્ન રહેતો નથી. તથા સંગની પંચેન્દ્રિયોમાં સમ્યક દ્રષ્ટિ વિના અન્ય સર્વજીવોનું એવું પરિણમન હોય છે. સમ્યક દ્રષ્ટિ જ્યાં સંગની પણ આવ્યું ત્યાં બે ભેદ છે. જે સમ્યક દ્રષ્ટિ થયા એને મિથ્યા ચારિત્ર નથી કહેતા. જ્યાં સુધી સંગની પણ હોય પણ સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું ત્યાં સુધી મિથ્યા ચારિત્રમાં જીવ અનાદિથી ઊભો છે. વળી એ પરિણમન જીવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું, જે જે સારી ગતિમાં જે જે પ્રકારના જીવો હોય ત્યાં જેવું જેવું પરિણમન હોય એનો વર્ગ તો એક જ છે. બહારનો વેશ ગમે એવો હોય પણ એનો વર્ગ એક જ છે. જેમ એકેન્દ્રિય આદિકને ઇન્દ્રિયાદિકની હીનતા અધિકતા હોય છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયમાં ઇન્દ્રિયોની ઓછા વત્તા પણ છે. અથવા ધન પુત્ર આદિકનો સંબંધ મનુષ્યાદિકને જ હોય છે, શું નારકીમાં નથી, દેવોમાં પણ નથી કે ભાઈ આ દેવનો આ દીકરો છે, આ નારકીનો આ દીકરો છે, ત્યાં નથી, શું મનુષ્યમાં છે. શું ત્યાં મનુષ્યાદિકને જ હોય છે, આદિકમાં પસ્તિરિયન ચાવી જાય છે એમાં બે ગતિ વાળા. તેના નિમિત્તથી મિથ્યા દર્શનાદિકનું વર્ણન કર્યું છે આગળ આજ અધિકારમાં. ત્યાં જેવા વિશેષો સંભવે તેવા જ અહીંયા રાગદ્વેષના પ્રકાર પણ સમજી લેવા. જેમ કે પુત્ર છે તો પુત્રનો અનુરાગ છે, પિતા છે તો પિતાનો અનુરાગ છે, ભાઈ છે તો ભાઈનો અનુરાગ છે, એવી રીતે. પછી જેવા પ્રસંગ પડે રાગ દ્વેષ બધું એ બધું મિથ્યા માન્યતા સહિત ચાલે છે. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇન્દ્રિયો શરીરાદિકના નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવોમાં પૂર્વોક્ત પ્રકારે પરિણમન હોય છે. જો એને શું છે કે જ્ઞાનની સ્પષ્ટતા નથી, પણ એટલે કાંઈ એને પરિણમન નથી એમ નથી. શું ભલે એકેન્દ્રિય જીવ છે, એને મનથી વિચાર શક્તિ નથી, પણ એને સ્પર્શેન્દ્રિયથી એ સ્પર્શે છે. તો એનો એને ભાવ બરાબર છે, હું સ્પર્શું છું એમ એને ભાવ છે, મને સ્પર્શ થાય છે એવો એને ભાવ થાય છે, કીડીને વાસ આવે છે, એને દુર્ગંધ સુગંધની વાસ આવે છે, એની વિચાર શક્તિ નથી કે આ સુગંધ છે એમ કહી શકાય, પણ એનો ભાવ તો જે એને આપણે વર્ણવીએ છીએ ત્યારે એ જ એનો વાચ્ય એને બરાબર ભાવરૂપ છે, એ જ ભાવ એનો વાચ્ય છે એનો. જેમ હું સ્પર્શ વડે સ્પર્શું છું, શરીર મારું છે, આ જે શરીર સંયોગ રૂપ થયું તે મારું શરીર છે, એ વિકલ્પ ભલે ન કરી શકે, મન નથી એટલે, પણ પરિણમન છે એને, શું પરિણમન નથી એવું કાંઈ નથી. અને બાળક છે, એને પેટમાં દુખાવો થાય, છૂંકાવે, એ કહી ન શકે કે મને ક્યાં કેટલું દુખે છે, પણ એ દુખાવાના પરિણામે એ રડે છે, એ બતાવે છે કે એને ભાવ છે. ભાવને વ્યક્ત કરવા માટે એની પાસે જ્ઞાનની અને ભાષાની સ્પષ્ટતા નથી, પણ એટલે એને ભાવ નથી એમ કહી શકાય નહીં. એ પ્રમાણે તેઓ નામ જાણતા નથી, તો પણ તેના અર્થરૂપ જે ભાવ છે, એટલે નામનો જે અર્થ છે, અર્થ એટલે એનો ભાવ છે, શું એ ભાવ છે એને, અને તે રૂપ તેઓ પરિણમે પણ છે. અને મનુષ્યાદિક કોઈ નામ પણ જાણે છે, કોઈ નામ જાણે છે, બાળક હોય તો નામ ન પણ જાણે, શું તથા તેના ભાવરૂપ પણ પરિણમે છે, નામે જાણે ન પણ જાણે, પણ ભાવરૂપ તો મનુષ્ય પણ પરિણમે છે. ઇત્યાદિ જે વિશેષો સંભવે છે તે બધા વિશેષતાઓ જાણી લેવી, એટલે રાગદ્વેષ વિકલ્પ હોય તો જ રાગદ્વેષ, વિકલ્પ ન હોય તો રાગદ્વેષ નહીં, એમ નથી વિચારવાનું. શું તો એકેન્દ્રિયાદિને કઈ રાગદ્વેષ જ નથી એમ થશે, એમ નથી. વિકલ્પ હોય તો પણ રાગદ્વેષ, ને વિકલ્પ ન હોય તો પણ રાગદ્વેષ, હોય હોય ને હોય. ભાવ છે એના, એ રાગદ્વેષ ના ભાવ છે ને, સ્વવિકલ્પ ભાવ નથી, પણ ભાવ નથી એવું કઈ નથી. આ ત્રસ જેવી વાત નથી કે બધું તડકો હોય તો ઈયળ છે અહીંયાથી ખસી જાય, ઈયળ પડી હોય ને અહીંયા જો તડકો આવે ત્યાંથી હાલવા માંડે. બે ઇન્દ્રિય જીવ છે, એને કઈ વિચાર શક્તિ નથી, પણ આ જે ગરમી છે એના કોમળ શરીરને તે અનિષ્ટ લાગે છે, તો અનિષ્ટનો વિકલ્પ નથી એને, પણ અનિષ્ટપણાનો દ્વેષ ભાવ એને વર્તે છે, ત્યાંથી ચાલી જશે. અને જ્યાં ઠંડક લાગશે, છાંયો છે, એનો એને રાગ છે. રાગ ને દ્વેષ બે છે, ભલે વિકલ્પ નથી તો પણ રાગદ્વેષ છે એને, એમ યથાસંભવ બધે લઈ લેવા. એ પ્રમાણે આ જીવને મિથ્યા દર્શનાદિક ભાવ અનાદિથી હોય છે, શું એ પ્રમાણે આ જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એ ત્રણેય ભાવ અનાદિથી હોય છે, નવીન ગ્રહેલા નથી, એ માટે એને અગ્રહિત પૂર્ણ કહેવામાં આવે છે. નવા નથી ગ્રહ્યા એને, અનાદિથી છે, પહેલા શુદ્ધિ હતી ને પછી ક્યારે નવા શરૂ થયા એવું કાંઈ નથી. આ ઘણા ચાલે છે ને, ઘણી વાતો તો જગતમાં ચાલે છે, પ્રલય થઈ જાય છે, બધા જીવોનો નાશ થઈ જાય છે, ફરી પાછા એ પ્રલય પૂરો થાય પછી પાછા નવા જીવોની ઉત્પત્તિ થાય છે. અત્યારે તો આ બહુ જોરદાર ચાલે છે, બ્રહ્માકુમારી એ લોકોમાં પ્રલયનું ચાલે છે. હા તો આ એમને તો પહેલાના ભવિષ્યના હિસાબે તો અત્યારે પ્રલયને 15 વર્ષ થઈ ગયા છે, ફેરવવું પડે, શું થાય, ગપ્પુ માર્યું હોય ફલાણાની સાલમાં પ્રલય થવાનો છે, માટે જલ્દી જલ્દી ધર્મ આરાધન કરો, જલ્દી ધર્મનું ફલાણું કરો, આમ કરો એમ કરીને લગાડવા હોય, ત્યાં લગાડવા હોય ત્યાં હું, પણ એ બધી કલ્પના છે, કોઈ પ્રલય થતા નથી, કોઈ પ્રલય થતા જ નથી, શું કે સર્વ જીવોનો નાશ, કોઈ એક જીવનો નાશ થતો નથી, એક પરમાણુનો નાશ થતો નથી, પ્રલય શું મળી, શું લય થવો એટલે નાશ થવો, અને બધી જુદી જુદી માન્યતા જુદા જુદા સંપ્રદાયમાં કાલ્પનિક રીતે ચાલે છે. ત્યારે અહીંયા ટોડરમલજી કહે છે કે અનાદિથી જીવને છે કઈ નવું નથી, આ અનાદિથી આમનામ સંસાર ચાલે છે. જુઓ તો ખરા એનો મહિમા, શું કોનો મહિમા? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર નો. જુઓ તો ખરા ખરો ખરા એનો મહિમા કે જે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શીખવાડે પણ મોહના ઉદયથી સ્વયં એવું જ પરિણમન થાય છે, એને કઈ શીખડાવવું પડતો નથી. બાળકને રડતા શીખડાવવું પડે છે, હસતા શીખડાવવું પડે છે. હસાવે પછી એમ માને કે આપણે એને હસતા શીખડાવ્યું, ખોટી વાત છે. એ શીખવાની પરિસ્થિતિમાં જ નથી. એમ એકેન્દ્રિય આદિને રાગદ્વેષ મોહ થાય છે, એ કાંઈ એને શીખડાવવા પડતા નથી. વળી મનુષ્ય આદિકને સત્ય વિચાર થવાના કારણો મળવા છતાં પણ સમ્યક્ત્વ પરિણમન થતું નથી. જો ઠીક, હા હવે પગે ઠેરેલો આપણે આવ્યો. મનુષ્ય થાય સાચો વિચાર કરવાના એને કારણો એટલે નિમિત્તો દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ સત્સંગ આદિ મળે, સદગ્રંથો મળે, છતાં પણ સમ્યક પરિણમન થતું નથી. જે મિથ્યા પરિણમનની દ્રઢતા થઈ ગઈ છે અને ઊંધો પુરુષાર્થ એમાં ચાલે છે, એ પુરુષાર્થને એ બદલતો નથી. શ્રી ગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ વારંવાર સમજાવે. શું કહે છે? શ્રી ગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ વારંવાર સમજાવે, છતાં આ જીવ કાંઈ વિચાર જ કરતો નથી. ઠીક, શું કીધો એને? વિચાર ન કરે એને શું કહેવાય? અવિચારી. અવિચારી છે જીવ. કે આવા નિમિત્તો મળ્યા, આવા ગુરુ મળ્યા અને પોતે સમ્યક પરિણમન કરતો નથી, એ જીવ અવિચારી છે. એને વિચાર જ એ કરતો નથી. છતાં આ જીવ કઈ વિચાર જ કરતો નથી અથવા આવડો ચાલે છે. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે તે તો ન માને અને અન્યથા જ માને છે. શું? નજર હામે દેખાય છતાં ગણકારે નહીં. ઠીક કેસે, નીચે વર્ણન કરે છે એનું. ચોખ્ખે ચોખ્ખું દેખાય, કાંઈ એને સમજાવવું પડે નહીં એવું દેખાય, હો, અને છતાં બીજું માને, એને ગણકારે નહીં, એની અનુસાર માન્યતા ન કરે, તે કેવી રીતે અહીંયા કહીએ છીએ? કેવી રીતે વાત કરે છે કે મરણ થતા શરીર અને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે. આ કઈ સમજાવવું પડે એવું છે? રોજ છાપામાં મૃત્યુ નોંધની કોલમ તો વાંચી જ લઈએ. કોઈ સગા સંબંધીમાં બારગામમાં કઈ છે નહીં. શું? અને વર્ષમાં બે ચાર પ્રસંગ તો આવી જ જાય ત્યાં જવાના અંતિમ સંસ્કારમાં. તો નજર સામે છે, પેલા હતા, આ ભાઈ પેલા હતા અને અત્યારે નથી. ભૂતકાળ થઈ જાય છે, શરીર પડ્યું હોય પણ એ ભાઈ નું તો ભૂતકાળ થઈ ગયો, વર્તમાન રહ્યા નહીં. ક્યાંથી બન્યું? નજર સામે દેખાય છે. આ કઈ સમજાવવું પડે એવું નથી. એ કૃપાળુદેવ એક સરસ વાત લીધી કે જો જીવને મૃત્યુ હોત જ નહીં ને તો એને જરાય કઈ પણ આત્મહિતનું લક્ષ કરવાનો વિચાર ઉગે એવો એવો આ મોહનો પ્રકાર અને સંસારનો પ્રકાર એવો છે કે જીવને જરાય એનો વિચાર કરવાની પણ નવરાશ મળે નહીં. તો વિચાર કરે છે છતાં માનતા નથી, એની વાત ચાલે છે. મરણ તથા શરીર ને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે. એક શરીરને છોડી આત્મા અન્ય શરીર ધારણ કરે છે અને આ પ્રક્રિયા બધાના કુટુંબમાં ચાલુ છે. જૂના જૂના વ્યા જાય છે, જૂનાની ગેરહાજરી થાય છે અને નવાની હાજરી થતી જાય છે. આ તો બધાના કુટુંબમાં ચાલતી પરિસ્થિતિ છે. તે વ્યંતરાદિક પોતાના પૂર્વભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છીએ, અને એ પાછળ એ પૂર્વભવનો સંબંધ પણ મિત્રવળી એમ કે ભાઈ કોને ખબર, હવે નવો જીવ ઉપજતો હોય એને પૂર્વભવ હોય જ નહીં ને, તો કે ના યંતરાદિ કેવા મળે છે કે પૂર્વભવ કે છે એ કે પ્રમાણે હોય પાછો. આ ભૂતડાના આવે છે ને બધા અમુક પ્રસંગો બને છે, એ બોલે તમારે આમ છે, તમારા તમારો હાથમાં હાથની પેઢી એ ફલાણા છે, એનો હુર્ધન છે, આ હુર્ધન બેડે છે કે નહીં, શું તો એનું નામ ઠામ બધું જાણે, કેમ કે એના આયુષ મોટા છે, 10-10 હજાર વર્ષના આયુષ છે, ઘણી પેઢીના નામ જાણે છે, બતાવે બરાબર. તો પણ આ જીવને શરીરથી ભિન્ન બુદ્ધિ થઈ શકતી નથી. ચોખ્ખું ન જ દેખાય છે શરીર ને આત્મા ભિન્ન છે, છતાં પોતાના વર્તમાન શરીરથી પોતાનો આત્મા ભિન્ન છે એવો અભિપ્રાય કેળવી શકતો નથી. એવો મોહ છે એને શરીર પ્રત્યેનો. શરીર જુદું હોવા છતાં શરીર જુદું અનુભવમાં લેતો નથી. સ્ત્રી પુત્રાદિક પ્રત્યક્ષ પોતાના સ્વાર્થના સગા જોઈએ છીએ, ઠીક, કેમ કે એને ધાર્યું ન થાય, એના રાગ પ્રમાણે ન થાય, એટલે એના દ્વેષના પરિણામ છે એ અછાના રહેતા નથી. રાગનું સ્થાન દ્વેષ લઈ લે છે, આ તો પ્રત્યક્ષ છે. તેમનું પ્રયોજન ન સધાય, પ્રયોજન ન સધાય અથવા રાગ ન સધાય, શું રાગ ન પોસાય, ત્યારે તે વિપરીત જ થતા જોઈએ છીએ, એ સીધા વિપરીત થતા જોવામાં આવે છે. અને આ તો પ્રત્યક્ષ છે, આ તો બધાને અનુભવ ગોચર વાત છે. છતાં આ જીવ તેમાં મમત્વ કરે છે, છતાં મમતા કરે, માર ખાતો જાય ને મમતા કરતો જાય, માર ખાતો જાય ને મમતા કરતો જાય, ભીતે ભટકાય, ધીમડું થાય ને પાછો ફરીને ભીતે ભટકાય, ઠીક, એના જેવી વાત છે. શું છતાં જીવ તેમાં મમત્વ કરે છે, અને તેમના અર્થે નરકાદીમાં જવાના કારણરૂપ નાના પ્રકારના પાપ ઉપજાવે છે, અને એ કુટુંબ પરિવારને ઠીક રાખવા માટે પોતાની કલ્પના પ્રમાણે એનું રહેણસહેણ જીવન રાખવા માટે નરકમાં જવાના પ્રાપ કરે છે. ધનાદિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છીએ, છતાં આ જીવ તેને પોતાની માને છે. આજે સામગ્રી પોતાની છે, આ મકાન આજે મારું છે અને કાલ મારું નથી, વેચાઈ ગયું. કોઈની કોઈને થતી જોઈએ છે, આ પ્રત્યક્ષ છે, છતાં મારું એ મારું, અત્યારે મારું એટલે જાણે કાયમ મારું, કેવો અભિપ્રાય ઘડે છે, અત્યારે મારું એટલે સારું, આ શરીર છૂટવાનું છે પણ અત્યારે મારું એટલે જાણે કાયમ મારું, આવી ભ્રાંતિથી પરિણમન ચાલે છે. વળી શરીરની અવસ્થા અથવા બાહ્ય સામગ્રી સ્વયં ઉપત્તિ વિનષ્ટિ જોઈએ છે, અને એના ફેરફાર પણ આપોઆપ થાય છે, પોતાની ઈચ્છા પ્રમાણે થાય છે કે નહીં, એક વાળ પણ પોતાની ઈચ્છા પ્રમાણે પરિણમતો નથી. છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કરતા થાય છે, કરી શકતો નથી ને છતાં કરતા થઈને પરિણમ છે. નજર સામે વાત છે છતાં કેવડી મોટું ગોથું ખાય છે ને કેવડી મોટી ભૂલ કરે છે. શું ત્યાં જો પોતાની ઈચ્છા અનુસાર કાર્ય થાય તેને તો કહે કે હા મેં કર્યું, મારા દાપણથી કર્યું, મારા વિવેક અને સમજણથી કર્યું, મારી આવડત અને હોશિયારીથી કર્યું, ત્યાં તો અભિમાન કરે છે, આમ પણ કરે છે. અને તેથી અન્યથા થાય તો કહે કે હું શું કરું, આમ જ થવા યોગ્ય હતું, હું જ્યાં પોતાની ઈચ્છા અનુસાર શું ભાઈ એમ એમ થવાનું હશે, એમ બનવાનું હશે, આપણે શું કરીએ, આમ જ થવા યોગ્ય હતું, આમ કેમ થયું એમ માને છે. પણ કાં તો સર્વના કરતા જ રહેવું હતું અને કાં તો સર્વના અકર્તા રહેવું હતું, આ તો બે બાજુ ઢોલકી બજાવે, ઘડી કરતા થાય, ઘડી કે હું શું કરું એમ થવાનું છે, એમ ચાલે. તો પછી ખરાબ કર્યું ત્યારે ખરાબ કર્યું કેમ ન કહેવાય એમ કે છે. તો પછી જો સારું કર્યું એ સારું કર્યું કહેવાય, તો ખરાબ કર્યું ત્યારે કેમ કેમ આગો પાછો થઈ જશો? ત્યાં તો ઉભો રહેતો નથી કે મેં કર્યું, મેં બગાડ્યું કામ એમ તો કહેતો નથી. હું તો બગાડ્યું જ નહીં, એમ થવાનું હશે, શું કરું? એટલે ન્યાય નથી, એની વર્તણૂકમાં ન્યાય નથી એમ કહેવું છે. અન્યાય છે આ બધો. પણ આ જીવને તેનો કાંઈ વિચાર નથી. ચોખ્ખો આવો અન્યાય કરે છે, છતાં એનો વિચાર કરતો, સારું કર્યું તો મેં કર્યું, ખરાબ થયું તો બીજાએ કર્યું. મોટા ભાગે તો એ થવાનું હતું એમ થયું નહીં, મોટા ભાગે તો કોકને ને કોકને ગોતી જ પાડે. શું કે છેવટે વર્તમાન નો હોય તો એના ભૂતકાળને પકડીને, પણ હું નહીં એમાં. આવો અન્યાય કરે છે એ અવિચારી કરે છે એમ તો જાણે, પણ મરણના નિશ્ચય વડે પોતે કાંઈ કર્તવ્ય કરે નહીં. ખબર છે કોઈ અમર પટ્ટો લઈને આવ્યું નથી, આવ્યું છે નહીં, પણ મર્યાદા છે આ કાળમાં. સામાન્ય રીતે એવરેજ 60-70 આસપાસની છે. તો એ આગળ ચાલે તો પછી બોનસ યર બધા ગણવા, 70 ઉપર આગળ જેના જાય એના. શું હો, પહેલા તો લગભગ રહ્યા જાય છે બધા 70-80માં તો મોટા ભાગના, પછી તો 2-5% છે 80 ઉપરના. તો છતાંય તે કરવા યોગ્ય કઈ કરે નહીં, વરસ હાલ્યા જાય, આયુષ ચાલ્યું જાય, પણ કરવા યોગ્ય કઈ કરતો નથી. આજે માત્ર વર્તમાન પર્યાય સંબંધિત જતન કર્યા કરે છે. બસ અત્યારનો વર્તમાન હાચવે, આ શરીરને હાચવું, આ કુટુંબને હાચવું, આ બધા સંયોગોને એવા સરસ ગોઠવીને રાખવું પોતાની ઈચ્છા અને કલ્પના પ્રમાણે, બસ એ બધું થાય એટલે બસ હું મને સંતોષ છે. હવે પછી શું? પછી કેટલા દુઃખમાં તું ચાલ્યો જઈશ, કેટલો દુઃખી થઈશ એનો કાંઈ વિચાર કરતો નથી. ખબર છે મરણના નિશ્ચય વડે, છતાં પણ પોતે કર્તવ્ય કરે નહીં. કર્તવ્ય એટલે કરવા યોગ્ય. શું? માત્ર વર્તમાન પર્યાય સંબંધિત જતન કર્યા કરે છે. શું? એ મરણના નિશ્ચયથી કોઈ વેળા તો કહે કે હું મરીશ અને શરીરને બાળી મૂકશે, ત્યારે કોઈ વેળા એમ કહે કે મને બાળી મૂકશે, કોઈ વેળા કહે કે જસ રહ્યો તો હું જીવતો જ છું, મારી જો કીર્તિ રહી તો હું જીવતો જ છું, ભલે હું ન, મારી કીર્તિ તો છે ને, હું જીવતો જ છું સમજી લેવું. કઈક જાતની વાતો કરે છે, પોતાના મરણની પણ વાતો કરે છે, મરણ પછી પણ હું આવો જીવતો છું એમ પણ વાતો કરે છે. હું ત્યારે કોઈ વેળા કહે કે પુત્રાદિક રહેશે તો હું જીવું જ છું, મારું કુટુંબ જીવે તો હું જીવું છું એમ સમજી લ્યો. શું? કેમ કે મારું બધું કરેલું કારવેલું તો મારું જ છે ને બધું. શું? એ પ્રમાણે માત્ર ભાવરાની માફક બકે છે, પણ કાંઈ સાવધાનતા નથી. શું કીધું? ગાંડો કયો? ગાંડો ભાવરો એટલે પાગલ. શું? જે માણસ પાગલ થઈ જાય, આમથી આમ દોડે ને આમથી આમ દોડે, કારણ વગર દોડે, અમથો અમથો દોડે, આ એવો જીવને બતાવ્યો છે અહીંયા કે તારું કાંઈ સુખનું પ્રયોજન નથી, તારા આત્માનું કાંઈ હિત નથી, ને ધોળાધોળ તું મફત ન કરે છો. કાંઈ સાવધાનતા નથી એટલે આત્મહિતની સાવધાની નથી. શું? સાવધાનતા નથી એટલે શું લીધું છે? કે આત્માના હિતની સાવધાની જરાય કરતો નથી. સંયોગની શરીરની બીજી બધી સાવધાની ઘણી કરે છે, પોતાના આત્મહિતની જરાય સાવધાની કરતો નથી. પોતાને પરલોકમાં પ્રત્યક્ષ જવાનું જાણે, છતાં એ સંબંધિતો કાંઈ પણ ઈષ્ટ અનિષ્ટનો ઉપાય કરતો નથી, પણ અહીં પુત્ર પૌત્રાદિક મારી સંતતિમાં ઘણા કાળ સુધી ઈષ્ટ રહ્યા કરે, અનિષ્ટ ન થાય એવા ઉપાયો અનેક ઉપાય કરે છે. શું? વીલ કરે આટલું છોકરાને આટલું છોકરાના છોકરાને નીથી આગળ હોય તો એનું કરી નાખે, પણ તારું શું? એને પાછળ હોય તો એને વ્યવસ્થા જરાક ઠીક રહે ને, પણ હવે એક મિનિટમાં શું થશે તને ખબર નથી. તારું દીધેલું બીજી મિનિટે રહેશે કે નહીં એનો કોઈ ભરોસો છે? એનો કોઈ ભરોસો નથી. છતાં એની 50 વર્ષની 200 વર્ષની વ્યવસ્થા કરશે. આ મકાન લઈ રાખો, એના ભાડાની આવકો કરી હોય તો એને પછી આજીવિકાની તો ઉપાધિ નહીં. ધંધો હાલે ન હાલે, વેપાર હોય ન હોય, પણ બેઠી આવક હોય તો ઠીક રહે ને. તારું શું? એની બેઠી આવક કરવા જતા તું ઉઠી ગયો, એનું શું? હવે એનું કોઈ વિચાર કરતો નથી. શું કહ્યું? પોતાને પરલોકમાં પ્રત્યક્ષ જવાનું જાણે છે. શું કહેવાય? અહીંયા રહેવાનો નથી. તો એ સંબંધી તો કાંઈ પણ ઇષ્ટનિષ્ઠ ઉપાય કરતો નથી. ત્યાં હું દુઃખી ન થાવ અને સુખી થાવ એનું શું? એનું કોઈ ઉપાય કરતો નથી. પણ અહીં પુત્ર પૌત્રાદિક મારી સંતતિમાં ઘણા કાળ સુધી ઈષ્ટ રહ્યા કરે, અનિષ્ટ ન થાય એવા અનેક ઉપાય કરે. એમાં તો એટલી બધી બુદ્ધિ લગાડે, એટલી બધી બુદ્ધિ લગાડે કે આખે આખો એમાં જ ખૂંચી જાય. પછી બીજું એને પોતાની સાવધાનીનો જગ્યા જ ન રહી, એટલો ઊંડો ઉતરી જાય એમાં. કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રી વડે ઉપકાર થયો જોયો નથી. શું? પરંતુ આ જીવને પરલોક હોવાનો નિશ્ચય થવા છતાં પણ માત્ર આ લોકની સામગ્રીનું જ જતન કરે છે. શું કહે છે? અહીંયા ગમે એટલું ભેગું કર્યું હોય, અહીંયા જે આયુષ પૂરું થયું એ કામે એને કઈ કામનું આ કામમાં આવવાનું? આપણે જુઓ ને, અનંત કુટુંબ મૂક્યા છે, અનંતી સંપત્તિ મૂકીને આયા અત્યારે છે, એ બધું શું કામમાં આવે? ત્યાં જાય તો કોઈ ઉભો ન રહેવા દે, અને અહીંયા આવે તો આપણે ઉભા રહેવા ન દઈએ, એ બધું ભેગું છે. કોઈ આવે ગમે તેવો માણસ આવી ચડે, કઈ હું તમારો ફલાણો ફલાણો છું, અને આ જે તમારી પાસે છે એ વખતનું એ મારું બધું ભેગું કરેલું છે, અહીંથી તમે હાલતી પકડો, એ બધી વાત બીજે કરજો જ્યાં કરવી હોય ત્યાં. અહીંયા વાત સાંભળવાની પણ જગ્યા નથી. આ પરિસ્થિતિ હોય છે. ઉદય ફરી ગયો. એટલે કોઈને બિલકુલ કામમાં આવતું નથી, છતાં પણ એનું જ જતન કરે છે. એ કર્યા જ કરે, એનું એની લાળ મૂકે નહીં. વળી વિષય કષાયની પ્રવૃત્તિ વડે અથવા હિંસા આદિ વડે પોતે દુઃખી થાય, અને એ બધી વિષય કષાયની પ્રવૃત્તિ કરે, હિંસા અનેક પ્રકારની થાય, એમાં દુઃખી થાય, ખેદખીન થાય, અન્યનો વેરી થાય, ઝઘડા થાય ત્યારે પછી એમાં વેર અને વૈમનસ્ય પણ ઉભા થાય, આ લોકમાં નિંદા પાત્ર પણ બને, એવા બધા પ્રકારો બને કે જેને લઈને લોકો એની નિંદા પણ કરે, તો બધું અવગણે છે એમ કહેવું છે. શું? તથા પરલોકમાં બુરું થાય, આ બધું થાય, છતાં એ બધા એને ગણ કર્યા વગર એને જે રાગ છે એ રાગને પોષવા માટે અથવા એની કલ્પના પ્રમાણે એની ફરજ સમજીને એ બધું કરે જાય છે. પત્રમાં આવ્યું ને કે આ જીવે કોઈના વિશે પિતા પુત્રપણું અને મમત્વ કરીને માઠું કર્યામાં મણા રાખી નથી. પોતાનું માઠું કર્યું છે. કેટલું કર્યું છે? કે ખામી ન રહીએ એટલું ખરાબ કર્યું છે પોતાનું. 40-50 થાય એટલે તો ચેતી જ જવું જોઈએ, કેમ કે મૂડી 50% ખવાઈ ગઈ, આયુષ્યની મૂડી ખવાઈ ગઈ. 40-50 થાય એને તો ચેતી જ જવું જોઈએ. હવે જે થવું હોય થાય, માયરિયા એનો, આપણે આપણું સાધવા સરખું કરવા લાગી જાઓ. ખબર નથી ભાઈ કેટલી પરિસ્થિતિ સમયની છે કે નથી, એ તો કઈ ખબર નથી. અને સાવધાની રાખે, ગમે એટલી કાળજી રાખે તો એ પૂર્વ કર્મો પ્રમાણે છે. શું થવાનું? પૂર્વકર્મનું સાર થવાનું. એની સાવધાની ને એના ડાપણ થી ને એની પ્રવૃત્તિ થી બધું સરખું થઈ જવાનું છે. વાતમાં કઈ માલ નથી. વળી વિષય કષાયની પ્રવૃત્તિ વડે અથવા હિંસા આદિ કાર્ય વડે પોતે દુખી થાય છે, ખેદખીન થાય છે, કોઈનો વેરી પણ થાય છે, લોકો નિંદા કરે છે. હા, નિંદા એવી રીતે કરે કે ભાઈ જુઓ ને, હવે હજી મમતાને છૂટતી નથી, આટલું બધું તો છે, છતાં હજી માથું મારે છે. શું ગુરુદેવ કહેતા હતા, ખવાર પડે ને લો પેડાનું ધોસરું ઊંચું કરે ત્યાં બળદિયો સીધો અંદર દાખલ થઈ જાય, એને ડચકારો ન કરવો પડે. એવો ટેવાઈ ગયો હોય કે ગાડાનું ધોસરું ઊંચું કરે ત્યાં બળદિયો અંદર આવી જાય, એ બાંધી લ્યો મને, હાલો હું ગાડું ખેંચવા તૈયાર છું. એમ જરાક પ્રસંગ બને એટલે અંદર દાખલ થઈ જાય, જરાક કઈક ઉદય આવે આવો તેવો ત્યાં પોતે દાખલ થઈ જાય. એટલે ભાઈ સાચવજો, હું જરા સાચવજે, આમ જરાક ધ્યાન રાખજે, ફળનું આમ કરજે. ભાઈ હવે બધાને સમજણ પડે છે, તું માથાકૂટ ન કર વચમાં, તોય તે બધાને સમજણ પડે જ છે. સમજણ કોઈને પોતાની નથી પડતી એવું કાંઈ નથી, પણ પોતે ધોસરામાં ગાડે ના બળદની જેમ જોડાય જાય છે. નિંદા પાત્ર બને તથા પરલોકમાં ગુરુ થાય ને એ પરિણામોથી બીજો જે ભાવ થાય એમાં દુખી થાય, એ બધું પોતે પ્રત્યક્ષ જાણે સમજે. વાત સાચી છે, બરાબર છે, પણ ભાઈ હવે તો એ બધી વાત સાચી છે પણ એમ કરીને, સાચી છે પણ કરીને મૂકે પડતી, શું તો પણ એ જ કાર્યોમાં પ્રવર્તે અને તો એના એ પરિણામો ને એ કાર્યો એના ચાલુ ને ચાલુ રહે છે. ઇત્યાદિ અનેક પ્રકારે પ્રત્યક્ષ ભાષે તેને પણ અન્યથા શ્રદ્ધાન કરે, નજરે દેખાય તો પણ માને નહીં, બીજી જ રીતે કર્યા કરે. એનાથી તું દુઃખી થાય છે ન માને, હું કરું છું બરાબર સુખી થવા માટે કરું છું. અન્યથા શ્રદ્ધાન કરે, અન્યથા જાણે અને અન્યથા આચરે, એ બધું મોહનું જ મહાત્મ્ય છે. આ મોહનો પ્રભાવ થયેલો જીવ મોહને લઈને પોતે પણ વર્તમાનમાં દુઃખી થાય છે અને ભવિષ્યમાં પણ દુર્ગતિમાં જઈને દુઃખી થવાના પરિણામ કરે છે.
આ
મોહ મુખ્ય છે જીવના બધા પરિણામોમાં. જીવનું અહિત કરનાર મોહ છે અને એ મોહમાં પણ દર્શન મોહ છે. મોહ તો બે પ્રકારના, દર્શન અને ચારિત્ર. એમાં દર્શન મોહ ધ્યાન દેવા જેવી ચીજ છે. એક જો એને સમજીને એનો અભાવ કરવાનો ઉપાય કર્યો તો સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત નિવેડો આવી જાય, અને નિતર આ સંસારમાં દુઃખ હાંભ્યા ન જાય ને જોયા ન જાય, સહન કર્યા તો કેમ જાય એ પરિસ્થિતિ છે. શું એવી પરિસ્થિતિ ખરાબ છે? સમજવું હોય તો સમજે, ન સમજવું હોય તો ન સમજે. કઈ કુદરતની વ્યવસ્થા બદલાવાની નથી. એ પ્રમાણે આ જીવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ અનાદિકાળથી પરિણમે છે. અનાદિકાળથી આ પ્રકારનું પરિણમન ચાલુ છે અને એ જ પરિણમન વડે સંસારમાં અનેક પ્રકારના દુઃખ ઉપજાવવા વાળા કર્મોનો પણ સંબંધ થાય છે, અને એ પરિણમનથી એ જે નવા કર્મ બાંધે છે એને લઈને ભાવિમાં એ દુઃખ થવાના છે. હવે બોલ ટાઈપથી લીધું છે કે એ જ ભાવો દુઃખનું બીજ છે. એવા જે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે એ દુઃખનું બીજ છે. દુઃખના ઝાડવા ઉગશે એમાંથી, એમ કે છે. હું એ વિષનું બીજ છે ને એમાંથી વિષ વૃક્ષો ફાલશે. હું અન્ય કોઈ નથી, એ તારા ભાવ જ છે દુઃખનું બીજ છે, બીજું કોઈ નથી. માટે હે ભવ્ય, જો છેલ્લો તાત્પર્ય લે છે હવે, કે માટે હે ભવ્ય, જો તું દુઃખથી મુક્ત થવા ઈચ્છે તો એ મિથ્યા દર્શનાદિક વિભાવોનો અભાવ કરવો એ જ કાર્ય છે. માટે જો તું દુઃખથી તારે મુક્ત થવું હોય તો એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર આદિ જે વિભાવ છે એનો અભાવ કરવો. બહુ સ્પષ્ટ વાત કરી છે. એ કાર્ય કરવાથી તારું પરમ કલ્યાણ થશે. આ નફો નુકસાન બે બતાવ્યા, આનું મૂલ્યાંકન કરવું અને એ મૂલ્યાંકન કરતા જે ગંભીરતા આવવી જોઈએ એ ગંભીરતા આવવી જોઈએ. નહીતર સાંભળ્યું નથી પણ કાન હોરું કાઢીને કાઢી નાખ્યું છે, વાંચ્યું નથી એના, વાંચ્યું છે પણ વાંચ્યું નથી એના જેવી વાત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવાથી પરમ કલ્યાણ થશે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર અનાદિના છે, એ જો ચાલુ ને ચાલુ રહેશે તો ઘણા દુઃખ થવાનું કારણ છે. કોઈ જીવને દુખી થવું નથી સુખ સ્વભાવી હોવાથી, એટલે દુઃખ લાગે તો છૂટવાનો પ્રયત્ન કરે. દુઃખ ન લાગે અને એને બધું ઠીક લાગે તો સંતોષ પકડી અને એમને જિંદગી ગુમાવે. આત્મબળ એટલું હતું. એ ચોથો અધિકાર અહીંયા પૂરો થયો. પાંચમો અધિકાર છે એ અનેક પ્રકારના અન્ય મતો છે, એટલે ધાર્મિક માન્યતાઓની જે વિભિન્નતાઓ છે ભિન્ન ભિન્ન સંપ્રદાયોની, એના ઉપર ટોડરમલજીએ તે તે સંપ્રદાયના શાસ્ત્રો વાંચીને એના તારણ રૂપે એના નિરાકરણ કર્યા છે. આ લોકો આમ માને છે, એ માનવું શા માટે બરાબર નથી, એના પોતે દલીલો આપી છે, કારણો આપ્યા છે અને એવી મિથ્યા માન્યતા છોડાવવાનો ત્યાં ઉપદેશ કર્યો છે. એ કોઈ ખાસ આપણે માટે બહુ પ્રયોજનભૂત નથી, એટલે પાંચમો અધિકાર આપણે છોડી દઈએ છીએ. ગ્રહિત મિથ્યાત્મનું સ્વરૂપ એવું છે કે આ જે બુદ્ધિપૂર્વક અહીંયા તો ગ્રંથનો પ્રારંભ છે એટલે બહુ સૂક્ષ્મ ન લીધું હોય, એટલે સામાન્ય રીતે તો આ જે અન્ય મતો છે એને જ ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. પણ જૈન દર્શનમાં, જૈન કુળમાં જન્મ હોય અને વિતરાગ દેવગુરુ શાસ્ત્રને, પૂજા ભક્તિને માન્યતા રાખતો હોય, ઓગે ઓગે સ્વરૂપ સમજીને નહીં, એ જીવને પણ બુદ્ધિપૂર્વક જે કાંઈ માન્યતામાં ભૂલ થાય છે એને ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. પછી દેવ સંબંધીની, ગુરુ સંબંધીની, શાસ્ત્રના સિદ્ધાંત સંબંધીની કાંઈ પણ બુદ્ધિપૂર્વકની ભૂલ થાય એટલે એને ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. એટલે જૈનો પણ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોય છે, એવા બ્રહ્મમાં રહેવા યોગ્ય નથી કે આપણે તો સાચા દેવગુરુ શાસ્ત્ર માનીએ એટલે ગ્રહિત તો નથી એવું કઈ છે. અને અત્યારે તેરાપન સિવાય બધે જે અન્ય મતની પ્રવૃત્તિ થઈ ગઈ એનું કારણ પણ એ છે કે મૂળમાં પહેલા અંદરમાં પરિણામ ફરી ગયા હતા, પછી આ બાહ્ય પ્રવૃત્તિ તીવ્ર મિથ્યાત્વ થવાથી બાહ્ય પ્રવૃત્તિ પણ ચાલુ થઈ ગઈ. બાકી તો બધે ગડબડ ચાલે જ છે. હા, ચાલુ રહીએ એટલે બુદ્ધિપૂર્વક ઉલટું માને, તો બુદ્ધિપૂર્વક સૌ સૌ સૂટું માને ત્યાં સુધી નહીં, બુદ્ધિમાં વાત બરાબર બેસે તો એને ગ્રહિત મિથ્યાત્વ ન કહેવાય. હે, એ તો અનાદિથી પડ્યું છે શરીર તે હું, એ જો અનાદિથી એ અગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. શું પણ કુંઠી ધર્મ થાય એ બુદ્ધિપૂર્વક માને એટલે ગ્રહિત થઈ જાય. ચાલુ પણ એ તો અબુદ્ધિપૂર્વક ચાલુ રહે છે. બુદ્ધિપૂર્વક તો શાસ્ત્ર કહે છે એ બરાબર છે એમ સ્વીકારે છે, સ્વીકારતો હોય તો, ન સ્વીકારતો હોય તો બીજી વાત છે, એ તો વ્યક્તિગત વાત થઈ ગઈ પછી. પણ બુદ્ધિપૂર્વક ના અભિપ્રાયમાં ને માન્યતામાં જ બુદ્ધિપૂર્વક ખોટું કરે, સમજીને ખોટું કરે જેને એ ગ્રહિત મિથ્યાત્મા જાય છે. ઘણા મતો ની વાત કરી છે એમણે, પણ લીધું છે પવન આદિ સાધન વડે જ્ઞાની હોવાનો પ્રતિષ્ઠિત આ યોગ કરે છે ને એની પણ વાત લીધી, ઇસ્લામ મત ની પણ વાત લીધી છે. શું વેદાંત ના તો ઘણા મત ચર્ચા છે, સાંખ્ય નૈયાયિક વૈશેષિક એ બધા ઘણા ચર્ચા છે, મીમાંસક જૈમિની બૌદ્ધ ચાર્વાક બધા એ લીધા છે. શું પછી એ બધા પૂરા કર્યા પછી શ્વેતાંબર લીધા છે, શ્વેતાંબર એની મતના પ્રકરણમાં શ્વેતાંબર ને લીધા છે. અને પુરુષ સિવાય અન્ય લિંગથી મુક્તિનો પણ નિષેધ કર્યો છે, સ્ત્રી મુક્તિ નિષેધ કર્યો છે. એ બધા એના કારણો લીધા છે. કેવળીને આહાર નિહાર નું નિરાકરણ કર્યું છે શ્વેતાંબર અનુસાર છે. મુનિને વસ્ત્ર છે ઉપકરણ છે એનો નિષેધ કર્યો છે, એને એની પણ ઘણી દલીલો આપી છે. ટૂંકમાં ધર્મનું અન્યથા સ્વરૂપ છે બધું ગ્રહિત મિથ્યાત્મા જાય છે. પછી શ્વેતાંબરમાં ઢુંઢક મત એટલે સ્થાનકવાસીને પણ લઈ લીધા છે એમણે. ધર્મ ના ક્ષેત્રમાં તે વિપરીત જે કરે બુદ્ધિપૂર્વક ની વિપરીતતા કરે, દેવ ગુરુ અને શાસ્ત્ર સિદ્ધાંત એટલે તત્વજ્ઞાન માં ભૂલ કરે, પણ અભ્યાસ કરતા કરતા બુદ્ધિપૂર્વક વિપરીત ગ્રહણ કરે, એને આમ ને આમ હોય, શાસ્ત્ર ભલે આમ કે ગુરુ ભલે આમ કે મને તો આમ જ બેસે, એ ગ્રહિત મચાયેલો જાય. એવી રીતે સત્પુરુષ છે એમાં પણ ભૂલ કરે તો પણ ગ્રહિત મિથ્યાત થાય છે. કુટુંબ સારું હોય એને હા એ તો અનાદિ નો અગ્રહિત મિથ્યાત્મા જાય છે. સંયોગ થી સુખ છે, શરીર થી સુખ છે એ અનાદિ નો અગ્રહિત મિથ્યાત છે, એ ચાલુ રહે છે. એ છેલ્લા ઢુંઢક મત લીધા છે. ઢુંઢક મત માં તો એ જે 33 માને છે એમાં ચૈત્ય અને પ્રતિમા નું વર્ણન છે એના આધાર લીધા છે, કે આ તમારા ફલાણી જગ્યાએ આવી વાત આવે છે ને તમે કેમ માનતા નથી, મુનિ જાય છે દર્શન કરવા. અધિકાર જે છઠ્ઠો છે કુદેવ કુગુરુ કુધર્મ નું નિરાકરણ છે, લેવું છે ને. સાતમો તો બહુ પ્રયોજનભૂત છે એટલે એમાં તો પ્રશ્ન નથી, જે છઠ્ઠો છે એમાં કુદેવ કુગુરુ કુધર્મ સંબંધી ઘણી વાતો એમણે લીધી છે, એ અધિકાર લઈ લઈએ. શું કેમ કે એમાં ષટ પાવડ ના દર્શન પાવડ ના ઘણા આધાર લીધા છે, એમાં ગડબડ છે ને એટલે એ બધી ઘણી વાત લીધી છે એમણે. છઠ્ઠો અધિકાર શરૂ કરશું આપણે કાલથી.